સારંગપુરનું છઠ્ઠું વચનામૃત સંવત 1877ના શ્રાવણવદી દસમીને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવા ખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યું છે, એક અવસ્થાને વિશે બીજી બે બે અવસ્થાઓ કેમ રહી છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આ જીવાત્માને જે તે જેને વિશે રહીને વિષય ભોગને ભોગવે છે તેને અવસ્થા કહીએ. તે અવસ્થા જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ પ્રકારની છે. તેમાં જે જાગ્રત અવસ્થા છે તે વૈરાજ પુરુષની સ્થિતિ અવસ્થા તેનું કાર્ય છે અને સત્વગુણાત્મક છે અને નેત્ર સ્થાનકને વિશે રહી છે. એવી જે જાગ્રત અવસ્થા તેને વિશે વિશ્વ અભિમાની નામે જે આ જીવાત્મા તે જે તે સ્થૂળ દેહના અભિમાનને સહિત થકો 10 ઇન્દ્રિયોને 4 અંતઃકરણે કરીને વિવેક સહિત યથાર્થપણે પોતાના પૂર્વકર્મને અનુસારે બાહ્ય શબ્દાધિક પંચ વિષયના ભોગને ભોગવે છે તેને સત્વગુણ પ્રધાન એવી જાગ્રત અવસ્થા કહીએ. અને એ જાગ્રતને વિશે જો એ જીવાત્મા ભ્રાંતિએ કરીને અયથાર્થપણે બાહ્ય વિષય ભોગને ભોગવે છે તો તેને જાગ્રતને વિશે સ્વપ્ન કહીએ. અને એ જીવાત્મા જો તે જાગ્રતને વિશે શોક તથા શ્રમ આદિ કે કરીને વિવેક રહિત થકો જો બાહ્ય વિષય ભોગને ભોગવે છે તો તે જાગ્રતને વિશે સુષુપ્તિ કહીએ. અને એ જે સ્વપ્ન અવસ્થા છે તે હિરણ્ય ગર્ભની જે ઉત્પત્તિ અવસ્થા તેનું કાર્ય છે અને રજોગુણાત્મક છે અને કંઠ સ્થાનકને વિશે રહી છે. એવી જે સ્વપ્ન અવસ્થા તેને વિશે તેજ સાભિમાની નામે જે જીવાત્મા તે સૂક્ષ્મ દેહના અભિમાને સહિત રહ્યો થકો ઇન્દ્રિયો અંતઃકરણે કરીને પૂર્વકર્મને અનુસારે સુખદુઃખરૂપ વાસનામય ભોગને ભોગવે છે તેને રજોગુણ પ્રધાન સ્વપ્ન અવસ્થા કહીએ. અને એ સ્વપ્નને વિશે એ જીવાત્મા જે તે જ્યારે જાગ્રતની પેઠે જ વિવેક કરીને જાણતો થકો વાસનામય ભોગને ભોગવે છે ત્યારે તેને સ્વપ્નને વિશે જાગ્રત અવસ્થા કહીએ. અને સ્વપ્નને વિશે જણાણા જે વાસનામય ભોગ તેમને એ જીવાત્મા જે તે ભોગવતો થકો પણ જો જડપણે કરીને ન જાણે તો તેને સ્વપ્નને વિશે સુષુપ્તિ કહીએ. અને જે સુષુપ્તિ અવસ્થા છે તે ઈશ્વરની જે પ્રલય અવસ્થા તેનું કાર્ય છે અને તમોગુણાત્મક છે અને હૃદયને સ્થાનકને વિશે રહી છે. એવી જે સુષુપ્તિ અવસ્થા તે જ્યારે એ જીવને આવે છે ત્યારે ઇન્દ્રિયો અંતઃકરણની જે વૃત્તિઓ તથા વિષય ભોગની વાસના તથા જ્ઞાતાપણું અને કર્તાપણું એ સર્વે કારણ દેહને વિશે લીન થઈ જાય છે અને તે કારણ દેહનો અભિમાની જે પ્રાજ્ઞ નામે જીવાત્મા તેનું પ્રધાન પુરુષરૂપ સગુણ બ્રહ્માના સુખ લેશને વિશે અતિશય લીનપણું થઈ જાય છે અને તેને તમોગુણ પ્રધાન સુષુપ્તિ અવસ્થા કહીએ. અને એ સુષુપ્તિને વિશે કર્મ સંસ્કારે કરીને કરતું વૃત્તિનું જે ઉત્પન્ન થવું તેને સુષુપ્તિને વિશે સ્વપ્ન કહીએ. અને જાગ્રત અને સ્વપ્ને વિશે જે પીડા તેના તાપ થકી વરી તે સુષુપ્તિના સુખને વિશે પ્રવેશ કરતી જે કરતું વૃત્તિ તેના પ્રતિલોમપણાનું જે જ્ઞાન તેને સુષુપ્તિ વિશે જાગ્રત કહીએ. એવી રીતે એક એક અવસ્થાને વિશે બીજી બે બે અવસ્થાઓ રહી છે અને એ જે અવસ્થામાં ભેદ તેનું જ જ્ઞાન તે જીવાત્માને જે વતે થાય છે અને વળી તે અવસ્થાને વિશે એ જીવને કર્મ અનુસારે જે ફર ફળના પમાડનારા છે તેને તુર્યપદ કહે છે, અંતર્યામી કહે છે, દ્રષ્ટા કહે છે, બ્રહ્મા કહે છે અને પરબ્રહ્મા કહે છે. પછી વળી નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, પરા, પશ્યંતી, મધ્યમા અને વૈખરી એ જે ચાર વાણી તેને કેમ સમજવી? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એ વાર્તા તો બહુ મોટી છે અને અતિશય સૂક્ષ્મ છે અને શ્રીમદ્ ભાગવતના એકાદશ કંદને વિશે શ્રીકૃષ્ણ ભગવાને ઉદ્ધવજી પ્રત્યે કહી છે તેને સંક્ષેપે કરીને કહીએ તે સાંભળો. જે પ્રથમ ઉત્પત્તિ કાળને વિશે પુરુષોત્તમ ભગવાન જે તે વૈરાજ પુરુષના મસ્તકને વિશે રહ્યું છે, જે સહસ્ત્રદળનું કમર તેને વિશે પ્રવેશ કરીને અક્ષર બ્રહ્માત્મક એવો જે નાદ તેને કરતા હવા, પછી તે નાદ જે તે સુષુમ્ના માર્ગે કરીને તે વિરાટ પુરુષના નાભિકંદ પ્રત્યે વ્યાપીને મહાપ્રાણે સહિત થકો ત્યાંથી ઊંચો વૃદ્ધિને પામતો હવો, તેણે કરીને તે વિરાટ પુરુષનું જે નાભિ પદ્મ તે અધોમુખ હતું તે ઉદ્વમુખ થતું હવું, એવી રીતે તે વિરાટ પુરુષના નાભિકંદને વિશે જે નાદ થયો તેને પરાવાણી કહીએ અને તે પરાવાણી જે તે વેદની ઉત્પત્તિને અર્થે પોતે ભગવાને બીજ રૂપે કરીને પ્રકાશી છે તે તેજના પ્રવાહ રૂપે છે અને અર્ધમાત્ર રૂપ છે. પછી તે પરાવાણી જે તે ત્યાં થકી તે વિરાટના હૃદય આકાશને પામીને પશ્યંતી નામે થતી હવી અને ત્યાં થકી કંઠ દેશને પામીને મધ્યમા નામે થતી હવી અને ત્યાંથી તે વિરાટના મુખને પામીને વૈખરી સંજ્ઞાને પામતી હવી અને આકાર, ઉકાર અને મકાર, અકાર, ઉકાર અને મકાર એ ત્રણ વર્ણ રૂપે થઈને પ્રલવ રૂપે થતી હવી અને પછી 52 અક્ષર રૂપે થઈને 4 વેદ રૂપે થતી હવી, એવી રીતે વિરાટ પુરુષને વિશે પરા, પશ્યંતી, મધ્યમા અને વૈખરી એ 4 વાણી સમજવી. હવે આ જીવના દેહને વિશે પણ 4 વાણી કહીએ તે સાંભળો. જે એના એ પુરુષોત્તમ ભગવાન તે જીવને વિશે અંતર્યામી રૂપે કરીને રહ્યા છે અને જીવની જે 3 અવસ્થા તેને વિશે સ્વતંત્ર થકા અનુસ્યુત છે એવા જે ભગવાન તે જ જીવના કલ્યાણને અર્થે પૃથ્વીને વિશે અવતાર ધારે છે, ત્યારે એ જીવ જે તે ભગવાનના જે ધામ, ગુણ અને ઐશ્વર્ય તેનું પ્રતિપાદન કરે તથા તેના ચરિત્રનું વર્ણન કરે તથા આત્મા અનાત્માનો વિવેક કરી દેખાડે તથા જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મા, પરબ્રહ્મા તેના ભેદને પૃથક પૃથક કહી દેખાડે એવી જે વાણી તેને પરાવાણી કહીએ અને જે માયિક પદાર્થ તથા વિષય તેમને વિવેકે સહિત યથાર્થપણે કહી દેખાડે તેને વૈખરી વાણી કહેવાય અને પદાર્થને ને વિષયને ભ્રાંતિએ સહિત અયથાર્થપણે કહી દેખાડે તેને મધ્યમા વાણી કહીએ અને એ પદાર્થને વિષયને અંધ સરખું કહી દેખાડે ને કાંઈ સમજ્યામાં ન આવે તેને પશ્યંતી વાણી કહીએ. એવી રીતે જીવની જાગ્રત અવસ્થાને વિશે એ 4 વાણીનું રૂપ સમજ્યામાં આવે છે અને સ્વપ્નને સુપ્તુપ્તિને વિશે, સ્વપ્ન અને સુસુપ્તિને વિશે તો કોઈક સમાધિવાળાને એ 4 વાણીના રૂપ સમજ્યામાં આવે પણ બીજાને સમજ્યામાં આવતા નથી. ઇતિ વચનામૃતમ 6 અને 84મો શ્રી કૃષ્ણાર્પણ નમો અસ્તુ તે.